that's your choice.
Reveling in a mantra side mukheta and then reveling all the time.
પ્રિવિલેજ એ કે મિથ્યા દ્રષ્ટિ છે અને દીક્ષા અંગીકાર કરી છે, જંગલમાં જઈ અને 28 મૂળ ગુણ પાડે છે, 5મા વ્રતની રચી કે આપણે પાડે છે, આત્માના ભાન વિના સંમિલન નથી, પણ એને કષાયની મનતા ઘણી છે. કષાયની મનતા હોવાથી એને મુખ્યતા એને આપે છે કે આ ધર્મનું સાધન છે, આનાથી મારો મોક્ષ થઈ જશે. અને દ્રવ્યની ગૌણતા છે, નિકાળી સામાન્ય શુદ્ધાત્મા શું એ પ્રકારે એનું લક્ષ્ય જ્યાં સુધી પહોંચતું નથી, એનો આશ્રય કરતો નથી. અને મન કષાયમાં ક્રિયા કરે ત્રીજો એમાં રુચિ, એનો પ્રેમ એનાથી મોક્ષ માને, એની મોટી ભૂલ છે. દ્રવ્યની મુખ્યતા રહેવી જોઈએ અને કષાયની ગૌણતા રહેવી જોઈએ, પરિણામ માત્રની ગૌણતા રહેતી. એને ભલે પરિણામની મુખ્યતા એટલે દ્રવ્યની ગૌણતા, ગૌણતા એટલે કે દ્રવ્યનું ભાન નહીં. બિલકુલ 647
મારી ભૂમિ વર્તમાનમાં જે નિષ્કંપ અને નક્કર છે, કે હું વર્તમાનમાં નિર્ભય છું, નિરાનંદ છું, પરિપૂર્ણ છું, નિષ્ક્રિય છું, સુખરૂપ છું, કુલકૃત છું, છું.
આ દરેકને માટે લાગુ પડે, દરેકે આ રીતે વિચાર કરવો. મારી ભૂમિ વર્તમાન આ સમયે જ એટલી નિષ્કંપ, અકંપ, અચળ અને નક્કર છે. નક્કર હોવાથી કાંઈ એમાં પ્રવેશી શકે નહીં એવી વસ્તુ છું, કે હું વર્તમાનમાં નિર્ભય છું, કોઈ મરણનો ભય આદિ આલોક કે પરલોકનો ભય નથી, હું નિરાલંબી છું, મારે કોઈનું આલંબન લેવું પડે એવો મારો સ્વભાવ નથી, હું વર્તમાનમાં પરિપૂર્ણ છું, હું નિષ્ક્રિય છું, ક્રિયા માત્રથી રહિત છું, ક્રિયા કરવી એ મારો સ્વભાવ નથી, હું વર્તમાનમાં સુખરૂપ છું, હું દુઃખરૂપ છું અને મારે દુઃખ ટાળવું છે એવો હું નથી, હું સુખરૂપ છું, હું પ્રત્યે છું એટલે મારે કંઈ કરવાનું રહેતું જ નથી, ત્રિકાળ એકરૂપ છું, ત્રણેય કાળ મારું રૂપ હંમેશા એક રૂપ જ રહેલો છું, અને અચળ છું, ચળાચળ ફરિયાદ છું, ઉભી છું. થતો ઈચ્છા આ રીતે ભાવના તરીકે શુદ્ધાત્માની ભાવવા લીધી છે, જે હું આવો છું ને હું આવો છું ને હું આવો છું એમ પર્યાય ધર્મથી આત્માને જુએ છે. એને બદલે એ છે કે તમે તમારા શ્રેય સ્વભાવથી ચિંતન કરો, વિચાર કરો, એનું ધ્યાન કરો, એનું રટણ કરો કે હું આવો છું, આવો છું, આવો છું, આવો છું. ચળાચળ રહી નિત્ય, ચળાચળ થાય એવું હું નથી, અચળ. જે મેરુ પર્વત છે એ અચળ છે, એમને એનું શિખર છે અચળ છે, ચળે નહીં, કઈ હલે નહીં, ચળે નહીં, ચળાચળ નહીં. 628
પોતાની પ્રસિદ્ધિના વિષયમાં પૂછ્યું ત્યારે કહ્યું, કોઈ જાણે ન જાણે એમાં આત્માને કોઈ ફાયદો નથી, અનંત સિદ્ધો થઈ ગયા, આજકાલ કોઈ નામ પણ મળતું નથી, તેમજ અસંખ્ય સમય દ્રષ્ટિ અઢી દિવસ બહાર અત્યારે પણ મોજું છે, કોણ જાણે, તમે કોઈના માટે બોજો ઉપાડો નથી, હું મારી વાત મારા મુખથી કહી શકું નહીં, કોઈ વાત બનાવી દેવી, ગોઠવી દેવી, તે મારાથી થઈ શકું.
આ એક એવો પ્રસંગ બન્યો, વ્યાલચંદભાઈ પાસે ઘણા મુમુક્ષુ ગયા કે તમે એમ કે ગુરુદેવની વાત કરો કે મને સમય દર્શન થઈ ગયું છે, એટલે કે બીજા જીવોને લાભ થાય. ગિરનાર જીવોનો આશય ઊંચો હતો કે આ રીતે પ્રસિદ્ધ થઈ જાય તો એક છાપ ગુરુદેવની પડી જાય એના ઉપર. તો એનું એનું વાક્ય છે કે ટંકો ઉત્કીર્ણ થાય, બીજાને લાભ થાય. એ હેતુ અંદરમાં એ હતો. એ હેતુ એ ઘણા ગયા એની પાસે ત્યારે એના ઉત્તરમાં આ જવાબ આપ્યો છે. કોઈ જાણે કે મને ન જાણે, તેમાં આત્માને કોઈ ફાયદો નથી, કાંઈ લાભનું કારણ નથી. અનંત સીધો થઈ ગયા. હવે એમાં દ્રષ્ટાંત આપે છે કે જો અનંત સીધો થઈ ગયા, આજકાલ કોઈ નામ પણ એને જાણતું નથી. પણ મેં કોઈ જાણે કે કોઈ ન જાણે એનો ઉત્તર આપે છે. આજકાલ કોઈ નામ પણ જાણતું નથી અનંત સીધોનું. છેલ્લી 24 તીર્થંકર થયા આપણે એનું નામ જાણીએ છીએ. હવે 24 તીર્થંકરના ગાળામાં બીજા હજારો લાખો કરોડો સામાન્ય કેવળી થઈને વ્યા ગયા, જે તીર્થંકર ન થયા હોય પણ કેવળી થઈને સિદ્ધ થયા હોય. તો એ સિદ્ધના કોઈ નામ ક્યાં જાણે? તેમજ અસંખ્ય હવે આગળ તેમજ અસંખ્ય સમય નથી. 18 દ્વીપ 12 એક સ્વયંભૂ રમૂજ સમુદ્ર છે. એમાં અસંખ્ય સમય દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનવાળા છે અને પંચમ ગુણસ્થાનવાળા શ્રાવકો પણ છે. 18 દ્વીપ 12 અત્યારે પણ મોજૂદ છે. કોણ જાણે છે એના નામ? કંઈ ઓળખો છો તમે? કોણ છે જાણો છો? કાંઈ જાણતા? હવે આગળ તમે કોઈના માટે બોજો ઉપાડો નહીં. અમારા માટે તમે કાંઈ ચિંતા કરો. માં હું મારી વાત મારા મુખથી કહી શકું નહીં. હું સમ્યક દ્રષ્ટિ છું એમ મારા મુખે હું ગુરુદેવ પાસે જઈને કહી શકું નહીં. કોઈ વાત બનાવી દેવી, ગોઠવી દેવી તે મારાથી થઈ શકતું નથી. એટલે જે કંઈ વાણીનો યોગ છે એ સહજ થાય છે. ગોઠવીને જાવું અને ગુરુદેવને કહેવું એ મારાથી બની શકે એમ નથી. પોતાની બનેલી વાત.
પછી ખબર પડી
ખબર પડી વાંચી લે.
એક પલ્લામાં છાબડામાં આત્મા અને એક પલ્લામાં છાબડામાં ત્રણ કાળ ત્રણ લોક. આત્માનું પગલું બેસી જાય છે, બીજું પગલું.
એક કો રામ ને એક કો રાખું ગામ. એક પલ્લામાં છાબડામાં આત્મા અને એક પલ્લામાં ત્રણ કાળ, ભૂત ભવિષ્ય વર્તમાન, ત્રણ લોક, ઉર્ધ્વલોક મધ્યલોક અને અધિલોક મધ્યલોક. આત્માનું પલ્લું બેસી જાય છે, બીજું પલ્લું ઉલડી જાય છે. વજન આત્મામાં આવે છે. એટલે એની મુખ્યતારી એ છે. બાકી બધું ગૌણ છે. દ્રષ્ટિમાં આત્મા બહુ વજનદાર છે, ઓમ હલકો ફૂલ છે. અધિકતા આત્માની છે, કોઈ બીજા લોકાલોક ની ત્રણ કાળ ત્રણ લોક ની અધિકતા નથી. અધિકતા એક મારા શુદ્ધાત્મા ની મને એમ, એના ઉપર મારું વજન છે. કોના ઉપર વજન નથી? 630
મુનિએ ઊંધું વીર્ય બહુ લગાવ્યું છે. જેટલા જોરથી ઊંધા પડ્યા છે તેનાથી અધિક વીર્ય સમ્યક ભાવમાં લગાવવું પડશે, ત્યારે જ સમ્યક.
બરાબર છે. દ્રવ્યલિંગી મુનિ ને જોઈને એમ થાય કે ઘણું કરે છે, ઘણું કરે છે, ઘણું કરે છે. જ્ઞાનનો ઉગાડ, કષાયની મનતા, વ્રત, તપ, આ પ્રકારના તપ, બારમાં પરિસર સહન કરવો, ઉભા ઉભા એકવાર આહાર લેવું, કેટલું કરે છે. તો દ્રવ્યલિંગી મુનિએ ઊંધું વીર્ય બહુ લગાવ્યું છે, કર્તા બુદ્ધિનું વીર્ય બહુ લગાવ્યું છે. હું જ્ઞાતા છું એ સમયે સમય ભૂલે છે અને કરોતી ક્રિયામાં રોકાઈ ગયો છે. જેટલા જોરથી ઊંધા પીડ્યા છે દ્રવ્યલિંગી મુનિ, તેનાથી અધિક વીર્ય સમ્યક થવામાં લગાવવું પડશે, ત્યારે જ સમ્યક એને થશે. એક જ કલાકનું વ્યાખ્યાન બસ છે એમ કે છે. મને એક જ કલાકના વ્યાખ્યાનમાં પૂરેપૂરું મળી દીધું, મારે બીજા વ્યાખ્યાન સાંભળવાની અપેક્ષા નથી. સાંભળવા જતો તો પછી, પણ એક કલાકમાં પૂરેપૂરું એણે કહી દીધું અને મારે જોતું હતું એ મને મળી ગયું, એટલે એક કલાકમાં પૂરેપૂરું આવી જાય છે. એમ કહે છે કે એક કલાકનું વ્યાખ્યાન રુચિપૂર્વક સાંભળે તો સમ્યક દર્શન થઈ જાય એમ કહે છે. કેમ કે પૂરું સ્વરૂપ આપી દે છે કલાકનું. 632
ધાર્મિક પર્વના દિવસોમાં મંદિરમાં પૂજ્ય બેનશ્રી બેનની ભક્તિ જોઈને બોલ્યા, આવી ભક્તિ મારામાં નથી, આ વાતમાં તો હું મારી ખદી જોઉં.
બોલો. ધાર્મિક પર્વના દિવસોમાં મંદિરમાં પૂજ્ય બેનશ્રી બેનની ભક્તિ જોઈને બોલ્યા પોતે, આવી ભક્તિ મારામાં નથી, આ વાતમાં એટલે કે આ ભાવમાં તો હું મારી ક્ષતી જોઉં છું, તથા પ્રકારની ભક્તિની સરખામણી કરું છું તો મારી એમાં ક્ષતી જોઉં છું, એ પ્રકારે મને ભક્તિનો ભાવ આવતો નથી. ભગવાન પ્રત્યેની ભક્તિનો ભાવ જે પ્રકારે આવે છે બેનજીને, એ પ્રકારે મને નથી આવતો. એટલે એ બેની સરખામણીમાં એમ કે ભક્તિના પ્રકારમાં બેનશ્રી મારા કરતાં ઊંચા મને લાગે એમ, એમ સરખામણી ભક્તિની અપેક્ષા એવા દ્રષ્ટિમાં કંઈ ફેર પડતો નથી. એ તો બહારના ઉદય ભાવના પ્રકારોમાં ફેરફાર હોય, કોઈને ઓછું કોઈને વધારે. ખરેખર તો જ્ઞાનીને અજ્ઞાની ઓળખી શકે જ નહીં, નિયમ છે. એટલે વ્યવહારાભાસી કે નિષ્ઠાભાસી કે પ્રમાણાભાસી, પણ જેમ જેની પોતાની મતિ હોય, પોતાની મતિ હોય અને પોતાનો જે પક્ષ હોય એ પ્રકાર એમાં દેખાતો ન હોય, એટલે એને એ પ્રકારે એને ભાસે છે. કારણ કે અરૂપી આત્મા એના રત્નપ્રિયના પરિણામ અરૂપી એ કંઈ આંખેથી ચામડાની આંખે ભાવિંદ્રીથી જણાય એવું જ નથી. અને એ તો પ્રવર્તનસારમાં કહ્યું ચોખ્ખું કે જ્ઞાનીને જ્ઞાની જ ઓળખી શકે, અજ્ઞાની જ્ઞાનીને ઓળખી શકતો. અલિગ્રહણના બોલમાં ગુરુદેવે કહ્યું કે અનુમાનનો વિષય નથી.
ચારસો આઠ
નહીં, અંક પત્રાંક એ બે નંબર કેસ છે ને, ચારસો આઠ આ કાઢી લેવા છે. બે વાંચી લઈએ હું કહું, ચારસો આઠ, જે કાળે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. અર્થાત જે સંસારમાં ને રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિવૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી, અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે અથવા નિવૃત્ત થવા આવી છે તેવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. સંસારમાં કાર્યપણે કે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કહીએ છીએ. તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદય જવું છે એમ જાણી ક્વચિત ખેદ પામીએ છીએ, ક્વચિત વિશેષ ખેદ પામીએ છીએ, અને તે ખેદનું કારણ વિચારી જોતા તો પરાનું કંપારૂપ જણાય છે. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય ઓલું પરની અનુકંપારૂપ જણાય છે એમ. હાલ તો પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી, તથાપિ તે ઉદયમાં બીજા કોઈને સુખ દુઃખ રાગ દ્વેષ લાભ અલાભના કારણરૂપે બીજાને ભાસીએ છીએ. જે ભાસવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈ ખેદ થાય છે, જે સંસારને વિશે સાક્ષી કરતા તરીકે મનાય છે તે સંસારમાં તે સાક્ષી સાક્ષી રૂપે રહેવું અને કરતા તરીકે ભાષ્યમાન થવું તે બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. જ્ઞાતાએ રહેવું ને કરતા થવું એ બની શકે એમ નથી. ફરીથી જે સંસારને વિશે સાક્ષી કરતા તરીકે મનાય છે એ તો જ્ઞાતા, કરતા તરીકે મનાય છે તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું, તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કરતા તરીકે ભાષ્યમાન થવું તે બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. એમ છતાં પણ કોઈને ખેદ દુઃખ અલાભનું કારણ તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી, અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. ધર્મ શબ્દ આચરણને બદલે છે. એકવાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. એટલે 600-408 લાગી
રાજકોટ તેરોડા ઉપર શ્રી રાજનભાઈ ને ભેટી પડ્યા.
ઈ જયારે અહિયાં ઉતર્યા ત્યારે અમે લેવા ગયા હતા સામે ત્યારે ભેટી પડ્યા હતા. એ લખે છે કે આમ મારી પ્રકૃતિ તો નથી પણ સહજ એ પ્રકારે કોઈ યોગ્યતા પર્યાયની હતી એના સકાળે થવા યોગ થઈ છે. મેં કંઈ કરી નથી તેમ આવી મારી કંઈ પ્રકૃતિ નહોતી. કુદરતી બનાવ બની ગયો એમ કે સમ્યક દર્શન થવા પહેલા પોતાની દશાનું વર્ણન કરે છે કે નિર્વિકલ્પ અનુભવ થવા પહેલા જે કઈ વિકલ્પો આવતા હતા એનું એટલું દુઃખ લાગતું હતું, લાગ્યું હતું, એવી દશા મારી થતી હતી કે કાં તો દેહ છૂટી જશે અથવા તો વિકલ્પ છૂટી જશે, ફાટી જશે, છૂટી જશે. હવે બેમાંથી એક જ સ્થિતિ દેખાય, કાં તો મારું આયુષ પૂરું થશે અને કાં આ વિકલ્પ છૂટી નિર્વિકલ્પ અનુભવ થશે. એટલું બધું અંદરમાં એને જોર હતું. ત્રીજી વાત થવાવાળી ન હતી, બસ આ બે વાતમાંથી વિકલ્પ તૂટી ગયો. બે ન તૂટ્યો, વિકલ્પ તૂટ્યો અને અનુભવ થયો. એટલી લગન હતી, આત્મા તરફની રુચિનું જોર એટલું બધું હતું એનું.
636
એમ લાગે છે કે આજે પૂર્વનો સંસ્કાર એમ લાગે નિર્વિકલ અનુભવ એને પૂર્વે કરી લીધેલો લાગે. હવે એ ચોથામાં હોય, પાંચમામાં કે છઠ્ઠા હાથમાં પણ જેવા હોય કાંઈ કહી શકાય નહીં, કે આત્મા તો અનાદિનો છે. અને શાસ્ત્રમાં આવા ઉલ્લેખ ઘણા આવે છે. શ્રીમદે પોતે કહ્યું અમે ઉપસમ શ્રેણીથી પડી ગયા હતા. હવે ઉપસમ શ્રેણી એટલે તો કેવળ જ્ઞાનનો પાડો નીકળેલો, બોલો. અને જ્ઞાતિ પડીને મિથ્યા દ્રષ્ટિ બી થાય, એટલે કોઈ પૂર્વના એ પ્રકારે એને સંસ્કારથી જે અનુભવેલું હોય એની સામે આ વિકલ્પનું તો ખૂબ લાગતું. પણ ઉદય ભાવના પ્રકારો બધાના સરખા હોતા નથી, એટલે એકદમ એકાંતે બધાએ કોઈ આના ઉપર અનુકરણ કરવું પૂર્વ ભૂમિકાનું. પૂર્વ ભૂમિકા બધાની સરખી નથી હોતી. રુચિ આત્માની હોય છે એ બરાબર છે, પણ વિકલ્પની જાત બધાને સરખી ન હોય. વિકલ્પની જાતમાં ઉદય ભાવમાં ફેરફારો. મારી વાત મારે શું કરવી, એમ મારે મારી વાત શું કરવી. કલકત્તામાં એવો ભાવ આવી ગયેલો, વાંચન માં આવ્યા હતા. હું નતો આવતો, પણ દીકરીનો સફળ કરાવી ગયો હું ત્યારે વ્યાખ્યાન આવ્યા ત્યારે એને એ પ્રકારે ભાવ આવી ગયો હતો. અને કોઈ કોઈને કહેતા હતા એટલે પહેલા એને ટેલિફોન કર્યો કોઈ કે ભાઈ વાંચન છે લાલચંદભાઈનું કે રાજકોટથી આવ્યા છે. અને કોઈ કોઈ આ બહારના વિદ્વાનો આવે તો ટેલિફોન કરે, રોજ ના આવતા હોય એટલે મુમુક્ષુ તરીકે. તો એવું લાલચંદભાઈ કોણ કે રામજીભાઈ ખીમચંદભાઈ ઓ તો આતે ઉસકો તો મેં જાણતા હું, લાલચંદભાઈ કોણ તો વો ભી રાજકોટ વાળા હૈ ઓર અચ્છા હૈ તો સુનને આવો. તો એ સાંભળીને પછી બે ચાર પાંચ ને મોઢે ત્યાં સુધી મેં એને કહ્યું. તો મેં સુનતા થા તભી ઓ ભાવ મેરે કો આયા થા કે ઓ તો ગુરુદેવ કા છોટા ભાઈ એવા એને ઉદગાર એના હૃદયમાં આવી સહજ. કેટલી સહજ દશાઓ છે. જ્ઞાની ના નિર્મલ જ્ઞાન માં બીજા જીવોનું પણ આવી જાય છે, પણ જ્ઞાનીઓ ગંભીર હોય છે બહુ. એ કોઈને કહે કે બોલે કે એમ નહીં, છતાં કોઈ વખતે કોઈના માટે બોલી પણ જાય, વાણી નીકળી પણ જાય તે જે નીકળ્યું હોય. એટલે આ બધા પ્રકારો જ્ઞાનની નિર્મળતા અરીસો છે ને દર્પણ, એમાં સામા જીવનો ખ્યાલ એમાં ખ્યાલ આવી જાય. જ્ઞાનની શક્તિ બહુ જોરદાર છે. અરુણો જીવ છે, પાત્ર છે, આ નિકટ ભવિષ્ય છે, એવા એવા ભાવો એને જોઈને સેજ આવી જાય. ગંભીર હોય કોઈને કહે નહીં, બોલે નહીં મનમાં. અને એનું કારણ છે કે પ્રશંસા જ્ઞાનની પચાવવી એ મુશ્કેલ છે, એનું અહિત થઈ જાય. એટલા માટે નથી એમ, ન કેવું ગોપવવા માટે નહીં, પણ પ્રશંસા એ જીવી ન શકે અને માન કસાઈમાં ખેંચાઈ જાય તો એનું અહિત થઈ જાય. એટલા માટે પોતે ન બોલે. એને ખ્યાલમાં આવી જાય કે આ લાંબા ભવો લાગતા નથી, આજે નિકટ ભવિ લાગે આવી જાય. પેલા તો તું તારા આત્મા ને હું જ અર્યંત સિદ્ધ આચાર્ય હું જ છું, પાંચે પદ મારામાં છે, એવો હું જ. ગુરુ પણ હું છું, દેવ પણ હું, ગ્રંથ શાસ્ત્ર સમયકાર પણ હું છું. પેલા અહીંયા તું લે, અહીંથી સ્થાપીને પછી મૂળ વાત અહીંથી છે, પછી બહારના નિમિત્તો ઉપર ઉપચાર કરવામાં આવે છે. નિશ્ચય ગુરુ આ છે, પછી પોતાના ગુરુની ઓળખાણ થઈ તો વ્યવહારે ગુરુનો ઉપચાર આવે છે. આ મારા ગુરુ છે એ ઉપચાર આવે છે. અણઉપચાર ગુરુ તો અહીંયા છે, નિશ્ચય ગુરુ તો અંદરમાં છે. ગુરુને જ આત્માને જ ગુરુ બનાવે પર્યાય, ત્યારે એ પર્યાય શિષ્ય થાય છે, દ્રવ્ય છે એ ગુરુ થાય છે. પછી શિષ્ય અને ગુરુનો ભેદ મટી જાય ત્યારે અનુભવ થાય છે. પર્યાય પ્રગટ થાય એ શિષ્ય છે, અને ત્રિકાળી દ્રવ્ય છે જેનો આશ્રય લીધો એ નિશ્ચય ગુરુ છે. પછી એ ગુરુ અને શિષ્ય એનો ભેદ નીકળી જાય, કોને કેવો ગુરુ અને કોને કેવો શિષ્ય, આત્મા છે.
હું તો અત્યારે સિદ્ધ છું, 14મું ગુણસ્થાન થશે અને પછી સિદ્ધાલયમાં જવાનું થશે, ક્ષેત્રાંતર વગેરે થશે, પરંતુ તે બધા કાર્યો પર્યાયમાં થશે. પર્યાયના કાર્યો પર્યાયમાં થાય છે, મારામાં નથી. હું તો અત્યારે પણ સિદ્ધાલયમાં જ બેઠો છું, ક્યારેય ક્યાંય આવ્યો પણ નથી, ગયો પણ નથી.
હું તો અત્યારે વર્તમાનમાં સિદ્ધ છું, સિદ્ધ મારે થવું છે એમ નહીં, વર્તમાનમાં અત્યારે હમણાં સિદ્ધ છું હું, મને સિદ્ધપણે જોઉં છું, હું સિદ્ધ થઈશ એવું મને જ્ઞાન જ નથી. બીજી નહી નથી એવું કઈ નહીંથી કહું કે હું સિદ્ધ થવાનું છું, હું તો સિદ્ધ છું એવી એક શુદ્ધ નહી જ મારી પાસે છે અત્યારે. બીજી નહીનો જન્મ તો ભેદના લક્ષ્ય થાય, અભેદના લક્ષ્ય બીજી નહીનો જન્મ જ થતો નથી. એમ ઊંચા પ્રકારની વાત, ઘણો ઊંચો પ્રકાર કહેવાય. જીગે નિશ્ચય લઈએ હું સિદ્ધ છું અને વ્યવહાર લઈએ સિદ્ધ થઈશ એમ નથી. બીજી નહીં જ નથી ને, શું થવું ને થશે એ તો બધા પરિણામના વિશેષણો છે. હું તો સિદ્ધ છું જ, મારે સિદ્ધ થવું છે. જો એમ તને વિચાર આવતો હોય તો હું સિદ્ધ છું એ તારી દ્રષ્ટિમાં આવતો જ નથી આત્મા. અને તારી દ્રષ્ટિમાં હું સિદ્ધ છું આવી ગયું તો હું સિદ્ધ થઈશ એ વાત જ રહેતી નથી. એવી ઊંચી વાત કરે. હું તો હે અને ત્રિકાળી દ્રવ્ય થી જ પર્યાય નહીં સિદ્ધ છું. 14મું ગુણસ્થાન થશે અને 25 સિદ્ધાલયમાં જવાનું થશે, થશે ક્ષેત્રાંતર વગેરે થશે, એ બધું થવાનું છે ભલે થાય, પરંતુ તે બધા કાર્યો મારામાં નથી પર્યાયમાં થાય છે. હું તો સિદ્ધ છું, પર્યાયમાં કાર્યો બધા થશે. પર્યાયના કાર્યો પર્યાયમાં થાય છે, મારામાં નહીં. હું તો અત્યારે પણ સિદ્ધાલયમાં જ બેઠો છું. બોલો, સિદ્ધ આલય એમાં જ એમાં હું પોતે સિદ્ધ સમાન સદા પદ મેળો. સર્વ જીવ છે સિદ્ધ સમ, સમજે તે થાય, જે સમજે તે થાય. આ બધા કાર્યો પર્યાયમાં થશે, મારા મને. હું તો અત્યારે પણ એમ, હમણાં પણ સિદ્ધાલયમાં જ બેઠો છું. હું તો મારા શુદ્ધ આત્મામાં સ્થિત છું. શુદ્ધ આત્મા કયો, સિદ્ધ કયો કે સિદ્ધાલય કયો, ક્યારેય ક્યાંય આવ્યો પણ નથી ને ગયો પણ નથી. જાવું આવવું એ બધા પર્યાયના ધર્મ છે. દ્રવ્ય ક્યાંથી આવે ને ક્યાં જાય, દ્રવ્ય તો જ્યાં છે ત્યાં ને ત્યાં અનાદિ અનંત છે. જબરજસ્ત દ્રષ્ટિના વિષયનો માસ્ટર છે, તો લાયકી હોય ને એના માટે કામનું છે. એકલો વ્યવહારનો પક્ષ હોય ઘણો બળવાન, એને આ ન સમજાય કે કયા દ્રષ્ટિકોણથી આ વાત કરે છે. એ વિકાળ સામાન્ય સ્વભાવને દ્રષ્ટિમાં રાખી એને જોયે છે, એને જોયે છે, એને જોયે છે, એટલે એ જેને જોવે છે એવું જ વર્ણન આવ્યા કરે છે. જેને જોવે છે ને એવું જ વર્ણન આવે છે. પર્યાય ઉપર લક્ષ્ય જ નથી, પર્યાય ઉપર દ્રષ્ટિ નથી. ઉપરમાં ઘણા બોલાવ્યા ચિંતવનના, ખાસ ચિંતવન કરવા જેવો વિષય આવ્યો હતો. હું વર્તમાનમાં નિર્ભય છું, નિરાલંબી છું, પરિપૂર્ણ છું, નિષ્ક્રિય છું, સુખરૂપ છું, કૃત્યકૃત્ય છું, ત્રિકાળ એકરૂપ છું અને અચળ છું. આ જ્ઞાનનો ધ્યેય હતું, ધ્યેય જ્ઞાનનો વિષય બતાવ્યો. સિદ્ધ છે એટલે વર્તમાનમાં પરિપૂર્ણ અને શુદ્ધ જ છે, માટે બધા આત્મા સિદ્ધ સમાન છે, ભવ્યો કે અભવ્ય આત્મા. હું અપૂર્ણ છું ને હું આવો છું એમ છે, હું પરિપૂર્ણ છું, શુદ્ધ છું એટલે સિદ્ધ છું.
એક જ નવી પરિણામ
સિદ્ધ નથી એનો નકાર આવી ગયો. સિદ્ધ છે છતાં નિષેધ કરે છે. મારે સિદ્ધ થવું છે એ જીવને મોટો દોષ શું થઈ ગયો? વાત તો સાચી લાગે, સારી લાગે, સુંદર લાગે, બધાને જેને કહે ને કે બહુ સારી ભાવના, આ હા સિદ્ધ થવાની ભાવના, સંસારી થવું નથી મારે, સંસારી રહેવું નથી, ત્યારે તમારે શું કરવું છે? મારે સિદ્ધ થવું છે. હા હા સિદ્ધ થવું છે ને તારે, તો હું સિદ્ધ છું એનો નિષેધ કર્યો એને, હું સિદ્ધ નથી. સિદ્ધ થવું કોને હોય કે જે સિદ્ધ ન હોય એને, અને જે સિદ્ધ હોય એને સિદ્ધ થવું ન હોય. મારે સિદ્ધ ની પર્યાય જોઈએ છે, સંસાર ની પર્યાય નથી જોતી ને સિદ્ધ ની પર્યાય જોઈએ છે. ખરેખર તો પરમાર્થ દ્રષ્ટિમાં તો એટલી તીખાસ છે કે જેમ પુણ્ય ને પાપના બે ભેદ કરે છે એ મિથ્યા દ્રષ્ટિ છે, એમ આ સંસારી પર્યાય ને સિદ્ધ પર્યાય, સંસારી પર્યાય ન જોઈને સિદ્ધ પર્યાય જોઈએ, એ ઓના જેવું છે. બે માં પર્યાય દ્રષ્ટિ છે એવી તીખી વાત. સંસારની પર્યાય નો મારે ત્યાગ કરવો છે, મારે સ્થિત પર્યાય પ્રગટ કરવો છે. હું વર્તમાનમાં સ્થિત છું. લીધું ગુણ સ્થાન 14મું આવશે ને સિદ્ધ પર્યાય થશે, પછી કહ્યું કે એ બધું કાર્ય પર્યાયમાં થશે મારા માટે. એ બાજુવાળાની દુકાનમાં બધો વ્યાપાર થાય છે, મારી દુકાનમાં કાંઈ વ્યાપાર થતો નથી એવું આ વાત કરે છે. એટલી બધી દ્રવ્ય અને પર્યાયની જુદાઈ ની તીખાસ કોઈ જુદા પ્રકાર. એટલે જ્ઞાની થયા પછી પણ જો એનો વિચાર ભેદમાં જતો હોય વારંવાર, અને બીજાને સમજાવવામાં તો ભેદમાં જાય જ વિચાર, એનું નુકસાન થાય. એ આત્માને નુકસાન થાય. બીજા એમ કહે છે કે બીજાને તો ફાયદો થાય છે ને, બીજાને તો ફાયદો થાય છે ને, હજારો જીવ તો પામે ને, સમજ્યા? ઓલો કહે છે કે મને નુકસાન થયું છે. એવી વાતો કેટલીક હોય છે કે ઘણી તીખો આ આત્મા જુદી પ્રકારની વિકાસ જ જુદી. મોક્ષની મારે ઈચ્છા નથી, આવી ગયું તો અગાઉ દિવાલની માફક ક્યાંય ભાવ જુદો દેખાય, એ કોણ સાંભળી હશે? હવે રાગ દિવાલ ની માફક ભીન છે એ સાંભળ્યું જતું નથી. અરે સ્વભાવને તો પર્યાય અટકી નથી બાપુ, સ્વભાવમાં પર્યાય નું નવ આપણું નાસ્તિક છે, અભૂતાર છે, સ્વભાવમાં પર્યાય નથી. પારણામિક ભાવમાં ક્ષાયિક ભાવનો અભાવ, પારણામિક ભાવમાં ઉદય ભાવનો અભાવ, સૂક્ષ્મ ભાવનો પણ અભાવ છે. એક એક એની વાત જ આખી. પુરુષાર્થ કેમ કરવો એમ પ્રશ્ન કર્યો, એટલે પુરુષાર્થ કેમ કરવો એ તો એવો તો પ્રશ્ન થાય જ ને કે મુમુક્ષુને, કેમ કે અમારે તો પુરુષાર્થ કરવો છે, પણ પુરુષાર્થ કરતા આવડતો નથી તો કેમ પુરુષાર્થ કરવો એમ. ક્યાંય પુરુષાર્થ કર્યા વિના તો કાર્ય થવાનું નથી, પુરુષાર્થ તો અમારે કરવો છે. હવે કેમ પુરુષાર્થ કરવો એ અમને ખબર નથી, એ તમે બતાવો પુરુષાર્થ કેમ કરવો. ત્યારે ઉત્તર આપે છે કે હું વર્તમાનમાં જ અનંત વીરીનો પિંડ છું, એ જ પુરુષાર્થ છે. એમ જવાબ ના આપ્યો પુરુષાર્થમાં કે તમારા પરિણામને તમે આત્માની સ્વભાવની સન્મુખ લઈ જાઓ તો એનું નામ પુરુષાર્થ છે. અપેક્ષા એ વાત સાચી છે, પણ એના કરતા આ વાત ઊંચી છે. પુરુષાર્થની વ્યાખ્યા એ છે કે સ્વભાવની સન્મુખ પરિણતિ લાવવી જાય આવે એનું નામ સમ્યક પુરુષાર્થ છે. આત્માના સ્વભાવની સન્મુખ પરિણતિને લાવવી એ પુરુષાર્થ છે, પણ એ પર્યાય અપેક્ષાનું કથન છે. જ્યારે અહીંયા સીધો ઉત્તર એમ આપે છે પુરુષાર્થ કેમ કરવો એને કરવા ઉપર વચન આપ્યું, તો કે છે કે પુરુષાર્થ કરવો એ આત્માનો સ્વભાવ જ નથી. કયો પુરુષાર્થ? સ્વભાવની સન્મુખ પુરુષાર્થ કરવો, પર્યાયને લાવવી, એ આત્માનો સ્વભાવ નથી. કરવું એ આત્માના સ્વભાવમાં નથી. ઊંચા પ્રકારની વાત છે. એટલે જરા પુરુષાર્થ કેમ કરવું એ કરવા ઉપર એનું આ કહે છે કે હું વર્તમાનમાં જ અનંત વીર્યનો પિંડ છું. આહા, એ જ પુરુષાર્થ. પુરુષાર્થના પિંડને શ્રદ્ધામાં જ્ઞાનમાં લેવો એનું નામ પુરુષાર્થ છે. એમ કે હું વર્તમાનમાં જ અનંત વીર્યનો આત્મબળનો પિંડ છું એ જ પુરુષાર્થ. જેવો દ્રવ્ય સ્વભાવ છે એવો દ્રષ્ટિમાં ને જ્ઞાનમાં લેવો એનું નામ જ પુરુષાર્થ છે. પણ આત્માની સન્મુખ પર્યાય પર પ્રણતી જાય છે અને સ્વભાવની સન્મુખ વાળ એ પર્યાયથી જવાબ જ ના આપ્યો. ઉત્તરમાં દ્રવ્ય સ્વભાવ ઉપર જ્યાં દ્રષ્ટિ ગઈ ત્યાં એ સ્વભાવ થનનું પુરુષાર્થ થઈ ગયો, પણ કેરા વગર થયો, એમાં કરતા બુદ્ધિ હતી. શ્રીકાળી દ્રવ્ય ઉપર આમ દ્રવ્ય આવો જ છું ત્યારે પરિણામમાં એ ભાવ આવી ગયો, એ પુરુષાર્થ થઈ ગયો. બસ, કેમકે ભાવ તો પરિણામમાં આવ્યો ને. પ્રશ્ન, દ્રષ્ટિ તો ફેરવાની છે ને, એમાં પુરુષાર્થ કેમ કરવો હતો? બીજો પ્રશ્ન, દ્રષ્ટિ તો ફેરવાની છે ને, પર સન્મુખ દ્રષ્ટિ છે એ સ્વસન્મુખ કરવી. ઉપદેશ બહુ જુદી ચીજ છે, સિદ્ધાંત બહુ જુદી ચીજ છે. ઉપદેશ બોધમાં એમ જ આવે કે તારી દ્રષ્ટિને ફેરવ, પડખું ફેરવી નાખ, ઉપયોગને અભિમુખ કર, એમ જ આવે ઉપદેશમાં. બીજું શું આવે? દ્રષ્ટિ તો ફેરવાની છે ને, પુત્ર હું જ ખુદ દ્રષ્ટા છું. ઉપદેશ બોધ ની અંદર એવા ભાવો આવે, હિંમત રહે, દોષ નથી. જ્ઞાની જે કહેતા હોય એને કરતા બુદ્ધિ નો દોષ નથી લાગતો, કેમ કે જીવોને સમજાવવા એની ભાષા સિવાય સમજાવી શકાતું નથી. સહજ ભળી જશે તારી પરિણતિ, તો તારા દ્રવ્યનું ધ્યાન કર. ધ્યાન કર તો એમાં એ પર્યાય આવી, એવું કેમ? વાણીમાં, વાણીમાં તો હંમેશા વ્યવહાર દ્વારા સમજાવી શકાય. ભેદ દ્વારા ભેદ, બીજો ઉપાય નહીં. હું જ ખુદ દ્રષ્ટા છું. બોલો કે દ્રષ્ટિ ફેરવી કે નહીં? હું જ ખુદ દ્રષ્ટા છું. તે ભાવમાં દ્રષ્ટિ ફેરવવાની નથી. બોલો કે દ્રષ્ટિ ફેરવવી કે નહીં? તો હું દ્રષ્ટા છું, પછી તારી દ્રષ્ટિ ફેરવવાની નહીં રહે. વર્તમાનમાં જ કૃત્ય કૃત્ય છું. બોલો કે ફેરવવાની ખરી દ્રષ્ટિ? તો એને જો વર્તમાનમાં જ કૃત્ય કૃત્ય છું, દ્રષ્ટિ ફેરવવાની નથી. તેમાં કઈ કરવાનું નથી. દ્રષ્ટિ ફેરવવાની છે ને, એનો જવાબ છે તેમાં કઈ કરવાનું નથી. કેમ કે કૃત્ય કૃત્ય પરમાત્મા હોય. એકદમ આ તો રોકેટનો રસ્તો છે, પ્લેનનો રસ્તો નથી. હવે ટ્રેન ને ગાડા ને ઘોડા ઉપર ની મુસાફરી તો કેટલા દિવસ પહોંચે, એ તો બહુ જૂનું થઈ ગયું. એકદમ નિશ્ચયની પ્રધાનતાથી વાણી એવા કરે, એકદમ નિશ્ચયની પ્રધાનતા. દ્રષ્ટિ તો ફેરવાની છે ને. અરે હું જ છું, ખુદ દ્રષ્ટા છું. તે ભાવમાં દ્રષ્ટિ ફેરવવાની નથી. વર્તમાનમાં કૃત્ય કૃત્ય છું, તેમાં કઈ કરવાનું નથી, એટલે દ્રષ્ટિ ફેરવવાની ન હોય. તારે દ્રષ્ટિ ફેરવવી છે ને, માથું તારું ફરી જશે, એમ કે મીઠા દ્રષ્ટિ રહી જાય છે. પર્યાયને ફેરવવાની બુદ્ધિમાં પરિણતિ અંતર માં અભેદ રહે છે તમારી, તેથી આપ સાધક છો. ઉત્તર, પર્યાય ની અપેક્ષા એ મને સાધક કહો તો કહો. એમ તો ખરેખર તો હું ન સાધક છું ન બાધક છું. ચલો ઉત્તર આપી દીધો. પર્યાયની અપેક્ષાએ કહો તો કહો, બાકી દ્રવ્યની અપેક્ષાએ ન સાધક છું ને ન બાધક છું. જે એની દ્રષ્ટિમાં દેખાય છે ભગવાન આત્મા, એની સામે જોઈને વાણી આવે છે. કેટલા બોલમાં ઉપરમાં આવી ગયું જુઓ, કેટલા બોલ આવ્યા. 647 હું વર્તમાનમાં નિર્ભય છું, નિરાલંબી છું, પરિપૂર્ણ છું, નિષ્ક્રિય છું, સુખરૂપ છું, કૃત્ય કૃત્ય છું, ત્રિકાળિક રૂપ છું, અચળ છું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 બોલ આવ્યા. ઉપરમાં નિષ્કમ ને નક્કર 10 બોલ આવી ગયા. આ આત્માનું મૂળ સ્વરૂપ છે. મૂળ સ્વરૂપ જ આત્માનું આ દસમોલમાં કહીએ. બાકી જો વ્યવહાર જેવી વાત છે, ઘણી વ્યવહાર જેવી વાત ગઈ. એક જ ભવ ધારીને જાસુ સ્વરૂપ પ્રદેશ, એક ભવ ધારીને, એક જ ભવ અમને છે. હવે બસ દેવ નો ભવ એક જ છે. જે બીજો મનુષ્ય ભાવ થાય એ કઈ ભાવ ન કહેવાય, કેમ કે જે ભાવમાં નિર્વાણ હોય ને એને ભાવની ગણતરી ના કહેવાય, એ ભાવ જ ન કહેવાય. મરણ હોય ને તો ભાવ કહેવાય. નિર્વાણ છે એટલે હવે એક જ ભાવ રહ્યો અમારે. જન્મ અને મરણ થશે પણ એક ભાવ પૂરતી ઉપર. એમ કહે છે કે આ ભાવ તો મુસાફરી છે, હવે તો આખરની મુસાફરી છે. એટલે એ એક અવતારી કહી શકે, એક જ ભાવ આખર ની મુસાફરી. 641
ગુરુદેવ મારે ગુરુદેવ માટે મારા હૃદયમાં શું છે તે ધીરેને કઈ રીતે બતાવું, બસ એ તો મારું નાનું જાણે.
ખૂબ ચીટિયા ભરે એટલે જવાબ દઈએ ગુરુદેવ માટે. કેમ કે ક્યાં બીજાઓની ભક્તિ ને ક્યાં તમને ગુરુદેવ પ્રત્યે, ગુરુદેવની પ્રત્યે ભક્તિ એટલી ક્યાં તમને. હા, એટલે એમ બધું ઘણા પ્રકારના જીવો હોય છે પંચમકાળના. પછી આ જવાબ દીધો, ભાઈ અમે ગુરુદેવને શું અમારા હૃદયમાં થોડું કિરીને બતાવી. તને શું ખબર પડે કે ગુરુદેવની ભક્તિ અમને કેટલી છે, તને ખબર પડે. ખરેખર તો અજ્ઞાનીને જ્ઞાનીની ભક્તિ જ ન હોય, પરમાર્થે તો જ્ઞાનીને જ્ઞાનીની ભક્તિ હોય એમ છે. ગુરુદેવ માટે મારા હૃદયમાં શું છે તે ચીરીને કઈ રીતે બતાવું. જ્ઞાનીઓને પણ દુઃખી કરે એવા અજ્ઞાનીઓ, એનું દિલ દુભાય એવા વાક્ય બોલે. હા, એના અંતરમાંથી આ વાત નીકળી છે, દિલ દુભાણું છે.
અમારે તો ના ભણવું છે ના ઉની થવું છે, અમારામાં કઈ થવાનો સવાલ જ નથી. હું તો જે છું તે
મારે ગુની નથી થવું એમ કહે છે પોતે. હવે આ વાંચી અને એમ કહે કે ગુની થવું નથી તો પછી મોક્ષ એનો ક્યાંથી થાય. ગુની થવું નથી એમ કહે છે, મારે સંસારમાં જન્મ લેવો નથી એમ કહે તો બરાબર છે. મારે રાજા થવું નથી, ચક્રવર્તી થવું નથી, મારે દેવ થવું નથી તો બરાબર છે. મારે મુનિ થવું નથી. અમારે ભણવું નથી ભૂલી થવું છે ઓળખી એનો ઉત્તર. અમારે તો ન ભણવું છે ન મુનિ થવું છે. અમારામાં કઈ થવાનો સવાલ જ નથી. અમારામાં કઈ થઈ જાય, મુનિપણું આવી જાય અમારામાં, અમારામાં અર્યંત પદ આવી જાય, અમારામાં સિદ્ધ પર્યાય આવી જાય, અમારામાં કઈ નથી. આ વાંચીએ તો એમ થાય કે શું તમે આને આને જ્ઞાની માનો છો.
મુનિ થવાની ના પડે,
મુનિ થવાની ના પડે. ચારિત્ર મારે ચારિત્ર પ્રાપ્ત નથી કરવું. બોલો અમારે તો ન ભણવું છે ન ભૂમિ થવું. અમારામાં એટલે શુદ્ધાત્મ તત્વમાં જે ઉપાદેય તત્વ છે, દ્રષ્ટિનો વિષય જે શુદ્ધાત્મા છે, ખરેખર આત્મા છે, એ અમારામાં કે અમારા શુદ્ધાત્મામાં કાંઈ થવાનો સવાલ જ નથી. તને એમ થાય છે કે જેમાં કાંઈક થાય તે આત્મા, અમે કહીએ છીએ કે જેમાં કાંઈ ન થાય એ આત્મા. લે હવે જેમાં કાંઈ થાય ફેરફાર એને મેં આત્મા જ કહેતા નથી. જેનામાં કાંઈ ફેરફાર ન થાય, થવું થાય ને થશે કાંઈ ન હોય એનું નામ આત્મા છે. મારું અસ્તિત્વ જ નથી, મારું હોવાપણું એમાં નથી, હું એમાં આવતો નથી. ક્યાંથી આવે દ્રવ્ય પ્રેમ? આવે દ્રવ્ય પ્રેમ આવી જાય તો દ્રવ્ય નાશ થઈ જાય. 643
મને એટલો થાક બાહ્ય કાર્યમાં લાગે છે કે કેટલાય દિવસો એકાંત ના મળે
એવો
પણ થાક ઉતરે નહીં, એટલી એકાંત.
બાહ્યની એકાંતતાની વિચાર પોતે થાય. મને એટલો થાક બાહ્ય કાર્યમાં લાગે છે, ખાસ જોડાવવું પડે છે બાહ્ય કાર્યમાં, દુકાન વેપાર ઉદ્યોગમાં ગૃહકામમાં જોડાવવું પડે છે, પણ મને થાક એમાં બહુ લાગે છે. અને એટલો બધો થાક લાગે છે પાછો, હવે એ થાકની સીમા બતાવે છે માત્રા, કે કેટલો થાક લાગે છે કે કેટલાય દિવસ એકાંતમાં ના મળે મને. ઘણા દિવસો મને એકાંતમાં જ્યાં કોઈ ન મને મળે એવું એકાંત સ્થાનમાં હોઉં તો પણ થાક ઉતરે નહીં, એટલી એકાંત પ્રિયતા છે. બાહ્યની એકાંતની વાત કરે છે, અંદરમાં તો છે એકાંત પ્રિયતા, પણ બાહ્યમાં પણ એને સંગ નથી ગમતો. એમ 644
સાંજનો સમય પ્રસ્તાવ, આપ અમારી સાથે ગુરુદેવ પાસે આવશો? ઉત્તર, આપ જાઓ, મેં તો ગુરુદેવને હૃદય ઉપર હાથ ટગાવીને અહીં બેસાડી દીધા છે, પછી તેઓ ધ્યાનમાં બેઠા છે.
હા, પણ એ અમારી સાથે આવો અને તમે વાત કરો કે મને સમ્યક દર્શન શું છે, એમ એના અનુસંધાનમાં છે વાત. એને જવાબ આપે છે, આપ જાઓ, મેં તો ગુરુદેવને અહીં બેસાડી દીધા છે, મારે ગુરુદેવ પાસે આવવું નથી, ગુરુદેવ અહીં બિરાજમાન છે, એમ. પછી તેઓ ધ્યાનમાં બેઠે. 645 ગુરુદેવ તમારા છે એ તંતન 4 કલાકમાં છે, અને તમે કહો છો કે મારે વાંચવાની ટેવ નહીં નથી. હું આ તમે વાત કરો ને જ્ઞાની, તમારા ગુરુ બાબા 3 કલાકમાં છે. એ હંમેશા એવું છે ને કે અજ્ઞાની પોતાની દ્રષ્ટિથી આમાંનું માપ કાઢે એ ક્યાંથી નીકળે? શાસ્ત્ર વાંચનની ખાસ ટેવ રહી નથી. પેલા હજારો શાસ્ત્ર વાંચી લીધા, હજારો પેલા બહુ વાંચતા હતા, વાંચ વાંચે જ કરે, હજારો શાસ્ત્ર વાંચ્યા પછી એ શાસ્ત્રો વાંચવાની ટેવ ઘટી ગઈ. ધ્યાનની ટેવ હતી, વિશેષ ધ્યાનની પ્રેક્ટિસ વોલનમાં બહુ રહેતો, અને મારે ક્ષોભશ્રમ પણ વધારવો નથી. શાસ્ત્ર વાંચીને ક્ષોભશ્રમ વધે તો ઠીક એવી અપેક્ષા અમને. અને એ તો ઉદય ભાવ છે, કોઈને જ્ઞાની હોય અને વાંચવાની વધારે ભાવ આવે, ઘણાને તત્વચેતાનો ભાવ આવે, ઘણાને શાસ્ત્ર લખવાનો ભાવ આવતો હોય, ઘણાને ઉપદેશ આપવાનો ભાવ આવતો હોય, ઘણાને ચિંતવાનો ભાવ આવતો હોય. એમ બહારના વિકલ્પની એક પ્રકારની સરખી જાત હોતી નથી. વિકલ્પ છે ને, આ બધા વિકલ્પ છે, વિકલ્પની જાત બધાને જ્ઞાનીને સરખી ન હોય. એમ શાસ્ત્રમાં છે કે કેવળી ભગવાનના ઉદય ભાવ સરખા નથી. બોલો, કેવળી ભગવાન હોય ને એના પણ ઔદૈક ભાવ બધા કેવળીઓને સરખા ન મળે. કેવળી તો હજારો હોય તો પણ બધાને ઔદૈક ભાવ સરખા ન હોય તો પછી હવે સાધક ને ઔદૈક ભાવ બધાને સરખા હોય એ ક્યાં બને? પર્યાય થી માપ નીકળે એવું નથી કે આ બહારની આ પર્યાયની છે. શાસ્ત્ર વધારે વાંચે છે માટે જ્ઞાની છે, આ શાસ્ત્ર વાંચતો નથી માટે અજ્ઞાની છે, એ કઈ બહારથી માપવાનું કઈ છે. તો બેનશ્રીને કોઈ પ્રશ્ન પૂછ્યો છે એનો ઉત્તર આપ્યો છે કે અમારે ધ્યાનમાં બેસવું, વાંચન કરવું કે સાંભળવું કે અમારે શું કરવું? તો કે તમારી પરિણતિ જેમાં વિશેષ અંતરમાં જતી હોય એ કામ તમારે કરવું. વાંચનથી તમારી પરિણતિ સતે જ થતી હોય તો વાંચો. ગુરુદેવ પાસે સાંભળવાથી પરિણતિ સતે જ થતી હોય તો સાંભળવા જાઓ. સત્સમાગમમાં પરિણતિ અંતરમાં થતી હોય સત્સમાગમનો ભાવ આવે. ચિંતન ને ધ્યાનમાં પરિણતિ અંદરમાં જતી હોય તો એમ કરો. એને માટે કોઈ એવો નિયમ નથી કે આ કરવાથી આમ થાય. એ તો પોતે પોતાની રીતે એને પરિણતિ ક્યાં વધારે એની સતત થઈ જાય છે, બહારથી હંકેલાઈને અંદરમાં જતી હોય એ તો પોતાનું એ વિષય છે. દરેકનો એ સરખો લાગુ ન પડે. પ્રશ્ન, શુદ્ધ નયનો પક્ષ એટલે શું? પ્રશ્નકારનો પ્રશ્ન છે કે શુદ્ધ નયનો પક્ષ એટલે શું? આવે છે ને શુદ્ધિનો પક્ષ કદી આવ્યો નથી એટલે પ્રશ્ન આવ્યો કે શુદ્ધિનો પક્ષ એટલે શું? ઉત્તર, શુદ્ધ નયનો પક્ષ એટલે એને શુદ્ધાત્માની રુચિ થઈ છે, અનુભવ હજુ નથી થયો. રુચિ થઈ છે, રુચિના બે પ્રકાર, વ્યવહાર રુચિ અને નિશ્ચય રુચિ. નિશ્ચય રુચિ તો સમ્યક દર્શન થાય ત્યારે થાય, એની પહેલાં આત્માની રુચિ ઉપડે. એને શુદ્ધાત્માની રુચિ થઈ છે એટલે પુણ્યની રુચિ ગઈ છે, એમાં હોય તો જ આવે. સંયોગની રુચિ ગઈ અને શુદ્ધાત્માની રુચિ થઈ, અનુભવ હજી નથી થયો પણ રુચિ એવી થઈ છે. તેથી જીવ અનુભવ કરે એવી રુચિ થઈ છે કે એને અનુભવ થાય જ, અનુભવ કરે પણ એમાં કોઈ દોષનો બચાવ કરે, ગુણ ન હોય ને માની લે એમ નહીં. આ પ્રકારે રુચિ ન થઈ હોય અને માને કે મને રુચિ થઈ ગઈ અને મને હવે અનુભવ થશે એમ માની લે તો થઈ ગયું. માનવાની વાત નથી આ, પણ એમાં કોઈ બચાવ કરે ન હોય ને માની લે. ઓલા કૌંસ કરતા સીધું વાંચ્યું, પણ એમાં કોઈ બચાવ કરે ન હોય ને માની લે, રુચિ ન થઈ હોય એની પાછળ અનુભવ આવે એવી રુચિ ન થઈ હોય, સામાન્ય રુચિ થઈ હોય અને એને અસાધારણ રુચિ માની લે એમ, ને માની લે એમ નહીં. પણ કેવળી એ જીવને એમ જાણે છે કે આ જીવની રુચિ એવી છે કે તે અનુભવ કરશે જ, કરશે જ. કેવળી એમ જાણી લીધું છે, અનુભવ થયો નથી પણ રુચિ એવી ઉપડી છે કે આની પાછળ અનુભવ આ જીવને આવશે એમ કેવળી ભગવાન જોઈ લીધું. તે જીવને જ્ઞાયકનું જોર વીર્યમાં વર્તે છે, એની વીર્ય દશા છે બો, એમાં જ્ઞાયકનું જોર છે, એમાં પર્યાયનું, સુભાષુભાવનું, સંયોગનું કાંઈ જોર નથી. ગુનાઇટનું જોર એમાં વીર્યમાં આવે, પછી હું પૂર્ણાનંદ નો નાથ ગુનાયક પ્રભુ છું એમ ગુનાયક ના લક્ષે જીવ સાંભળે છે, તેને સાંભળતા પણ લક્ષ ગુનાયકનું રહે છે, તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ ગુનાયક વસ્તુ છું એમ જોર રહે છે, તે જીવને સમ્યક સન્મુખતા રહે છે, મંથનમાં પણ લક્ષ ગુનાયકનું રહે છે, આ ચૈતન્ય ભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે, તેને ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ના આપી શકે તો પણ તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે, એ જીવને અંદર એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાતા દ્રષ્ટા છું, કરતા જ્ઞાયક છું, એવા દ્રઢ સંસ્કાર, જો સંસ્કાર આવ્યા પણ દ્રઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહીં, અપ્રતિહતની વાત છે, સંસ્કાર ફરે નહીં, જેમ સમ્યક દર્શન થતા અપ્રતિહત ભાવ કયો છે તેમ સમ્યક સન્મુખતાના એવા દ્રઢ સંસ્કાર પડે કે તેને સમ્યક દર્શન થયે જ છૂટકો, જે ચૂંટણીનો પક્ષ છે ને એ અપૂર્વ અનંત કાળથી નહીં આવેલો એવો એક પક્ષ આવે છે, પછી પક્ષાથી ક્રાંતિ થાય.
બોલો પરમ ઉપકારી શ્રી સસુદેવ.